આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે માટે સભામાં વગાડવું નહીં.
નમો લોય સૌ હરિયંતાણમ, નમો લોય સૌ સિદ્ધાણમ, નમો લોય સૌ આયુર્યાણ, નમો લોય સૌ ઉજ્જાયાણમ, નમો લોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમ સુમંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વાદા.
પંચાસી કાય એની 160મી ગાથા છે. આ મોક્ષ માર્ગ ના વિસ્તાર નું કથન છે. એમાં આ ગાથા વ્યવહાર મોક્ષ માર્ગ નું કથન છે. વ્યવહાર શું કહેવાય એ બધું આવશે. ધનાદિ સદહણમ સમતમ નાણમ અંગ પુંગતમ ચેઠા તવહી ચર્યા વ્યવહારો મોખ મગોતી. નીચે હરી ગીત. ધર્માદિના શ્રદ્ધા સુદ્રગ પૂર્વા ટીકા. નિશ્ચય મોક્ષ માર્ગ ના સાધન તરીકે એટલે કે નિશ્ચય નામ આત્મા શુદ્ધ આનંદ પવિત્ર સ્વરૂપ છે સ્વભાવથી. એની અંતરમાં શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. સમજાય છે? કઈ સાચો નિશ્ચય નામ સાચો મોક્ષ નો માર્ગ એક ચેતન ના અસંગ ભાગમાં આત્મા અંતરની શક્તિનું સત્વ પૂર્ણ આનંદને શુદ્ધ સ્વભાવથી ભરેલો પદાર્થ છે એવું એનું એક રૂપ સ્વરૂપ અભેદની દ્રષ્ટિ કરીને શ્રદ્ધા જ્ઞાનને રમણતાના ચારિત્ર ભાગને જ્ઞાન ભાગ સ્વભાવને અવલંબે પ્રગટ કરવા એને સાચો મોક્ષનો માર્ગ કહે છે. પૂર્ણ આનંદની પ્રાપ્તિનો તે કારણને ખરો ઉપાય છે. એવા નિશ્ચય મોક્ષ માર્ગ મોક્ષના પૂર્ણ પવિત્રતા પ્રગટ કરવી તે મોક્ષ અને એનો માર્ગ નામ ઉપાય નામ કારણ અને નિશ્ચય નામ યથાર્થ એવો જે આત્માના સ્વભાવની સન્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના સ્વભાવની સિદ્ધિ એ જ મોક્ષનું ખરેખર તો કારણ છે. પણ એના સાધન તરીકે અર્થાંત વ્યવહાર સાધન તરીકે નિશ્ચય સાધન તો પોતાનો સ્વભાવ છે. સમજાય છે? કઈ નિશ્ચય સાધન તો પોતાનો શુદ્ધ પવિત્ર આનંદ સ્વભાવ એ જ અંતરમાં એકાગ્રતા થઈને સાધન કરવું એ જ નિશ્ચય સાચું વાજબી યથાર્થ સાધન છે. પણ તેને નિશ્ચય મોક્ષ માર્ગના સાધનના વ્યવહાર સાધન તરીકે એટલો શબ્દ છે લેવો, પરમાર્થ સાધન તરીકે નહીં. વ્યવહારના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને રમણતાની ભૂમિકામાં એની ભૂમિકાના વિરોધવાળા કુદીક ગુરુ કુશ્રદ્ધા કુશાસ્ત્રની શ્રદ્ધાનો અભાવ અને નવ તત્વો ભગવાન સર્વજ્ઞે કહ્યા એનાથી વિપરીત શ્રદ્ધાનો અભાવ અને એનાથી અવિપરીત વ્યવહાર શ્રદ્ધા અને અવિપરીત વ્યવહારનું જ્ઞાન અને અહિંસા સચદત બ્રહ્મચર્ય આદિના શુભ વિકલ્પોના રાગ એને નિશ્ચય મોક્ષ માર્ગના વ્યવહાર સાધન તરીકે આરોપથી કથન કરવામાં આવ્યું. હરેજી ભગવાન આત્મા એક ચેતનના અસંગ ભાગમાં પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ અંતરમાં સત્વરૂપે શક્તિ રૂપે સ્વભાવ રૂપે અંતરની સૃષ્ટિ સ્વભાવમાં શુદ્ધતા પૂર્ણતા પડી છે એની પ્રતિત અંતર્મુખ જ્ઞાન ને રમણતા એક જ પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ નો ઉપાય ને માર્ગ છે. પણ તે માર્ગ ની પૂર્ણતા ચારિત્ર ની સ્વરૂપ ની રમણતા અંતર્મુખ પૂરણ ન હોય ત્યારે ધર્મી જીવને એ નિશ્ચય સ્વભાવના નિશ્ચય સાધનના કાળમાં વ્યવહાર સાધન તરીકે સાચા દેવગુરુ આશ્રવ અને નવ તત્વો જીવ અજી પુણ્ય પાપ આશ્રવ આશ્રવ એટલે પુણ્ય પાપના બે ભાવ ભેગા થઈને તેને મલિન ભાવ કહેવામાં આશ્રવ એટલે નવા રજગુણોનું કારણ સંવાર એટલે એ મલિનને અંશે રોકવા નિર્દ્રા નામ નિર્મળતાની શુદ્ધિ મોક્ષ નામ પૂરણ નિર્મળની શુદ્ધિ અને બંધ નામ આત્માનો ત્રિકાળ પવિત્ર સ્વભાવ એ વિકારમાં અટકતો તેને ભાવ બંધ કહેવામાં આવે છે. એવા નવ તત્વને ભેદરૂપ અનેક રૂપ શ્રદ્ધાના રાગના અંશમાં લેવા એને અને એ નવ તત્વનું શાસ્ત્ર પ્રમાણે વ્યવહારું સમ્યક જ્ઞાન થવું એને અને શાસ્ત્ર એ વ્યવહારની આજ્ઞા જે સંતોને પંચ મહાવ્રત હોય અહિંસા સતબદ્ધ બ્રહ્મચર્ય અપરિગ્રહ એવો વિકલ્પ રાગાંશ જે ઉઠે એને વ્યવહાર સાધન તરીકે ચારિત્ર તરીકે નિશ્ચય મોક્ષ માર્ગ સ્વભાવની સન્મુખ નો સાધતો હોય એને આવો રાગ આ જાતનો આવે એને નિશ્ચય મોક્ષ માર્ગના સાચા મોક્ષ માર્ગમાં આરોપિત વ્યવહાર નિમિત્ત તરીકે સાધન કહેવામાં આવ્યું છે. આ કઈ વાત બીજી છે વૈદરાજ વૈદું બીજું હું બીજ જાતું છું પણ એકદમ મજરી પકડાયું નથી રજભાઈ આ સમજવું પડશે હો હીરા માણિક માં કઈ હાલે નહીં એવું નથી હાલ્યું કેમ રજભાઈ ભગવાન આત્મા એક સેકન્ડ ના અસંખ્ય ભાગમાં આમ પૂર્ણ સત્વ જો અંદર ન હોય શુદ્ધ ને આનંદ તો બહારમાં એની દશામાં એની હાલતમાં ક્યાંથી આવશે. પ્રાપ્તની પ્રાપ્તિ છે અંદરમાં શુદ્ધતા પરિપૂર્ણ આનંદ ને જ્ઞાનની પરિપૂર્ણતા સ્વભાવમાં ન હોય તો એની વર્તમાન હાલતમાં દશામાં અવસ્થામાં ક્યાંથી બહારથી આવશે. અંદરમાંથી તે પ્રાપ્ત થાય અંદરના સ્વભાવમાં દાખલો કાલ નહોતો આવ્યો પીપરનો એ તો હજારો વારા થી દાખલો હું પીપરના દાણામાં ચોખટ પોરી તીખાટ જો ન હોય તો એની વર્તમાન હાલતમાં દશામાં અવસ્થામાં ક્યાંથી આવશે કઈ બહારથી આવે એવી શક્તિમાંથી વ્યક્તતા પ્રગટતા થાય તેને અવસ્થા કહે છે અને શક્તિરૂપ સત્વને પદાર્થનું સત્વને દ્રવ્ય અને પદાર્થ ખરેખર કહે સમજાય છે કઈ તો કે છે જે કોઈ આત્મા અંતર સ્વભાવની અભિમુખ થઈને અભિમુખ અંતર એની અભિમુખ શક્તિના સત્વના સામર્થ્યને પ્રતીતમાં લઈને સ્વજ્ઞાન વડે તે આત્માના અંતર પૂર્ણ સ્વભાવને જ્ઞેય જ્ઞાનમાં જ્ઞેય બનાવીને અને તે સ્વરૂપમાં રમણતા ચરવું રમવું જમવું એને ચારિત્ર કહે છે. એવું સંન્યક દર્શન સ્વભાવની પ્રતીતિ સંન્યક જ્ઞાન સ્વભાવનું જ્ઞાન અને સંન્યક ચારિત્ર સાચું ચારિત્ર સ્વસ્થ ચારિત્ર એ સ્વભાવમાં લીનતારૂપ એકાગ્રતા એ સંન્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સાચો મોક્ષનો માર્ગના ઉપાય છે. એના સાધન તરીકે એના વ્યવહાર સાધન તરીકે એ સાધનમાં વ્યવહાર શબ્દ લેવો ખરેખર સાધન તો અંતરના છે પણ એના વ્યવહાર સાધન તરીકે પૂર્વ ઉદ્દિષ્ટ 107મી ગાથામાં ઉલ્લેખવામાં આવેલા 107મી ગાથા આપણે કહેવાય ગઈ છે. વ્યવહાર મોક્ષ માર્ગનો આ નિર્દેશ છે. વ્યવહાર મોક્ષ નામ ઉપચારિત છૂટતો આત્મા બંધનથી છૂટવાના અંતર પંથે પડતો એને એ ભૂમિકાના પૂરણ રમણતા ચારિત્રની ન હોય એવા કાળના એને આ રાગનો વિકલ્પ નવ તત્વની શ્રદ્ધા જ્ઞાન અને રમણતા વ્યવહારે અશુભ છૂટીને શુભમાં આવે એવા દર્શન જ્ઞાન ચારિત્રને વ્યવહાર મોક્ષ માર્ગ નિમિત્ત મોક્ષ માર્ગ ઉપચારિત મોક્ષ માર્ગ થઈને એને નિશ્ચય મોક્ષ માર્ગનું સાધન કહેવામાં વ્યવહારે આવ્યું છે. ખરેખર નહીં સમજાય છે કાંઈ એ વ્યવહાર મોક્ષ માર્ગનો આ નિર્દેશ છે કથન છે. હવે આ બાજુ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. દેખો આ મોક્ષ માર્ગ નિશ્ચય સાતો સમ્યક સત્ય જેવું પૂરણ સ્વરૂપ સત્ય છે અંતરમાં એની અંતર્મુખ થઈને પ્રતીત તે સમ્યક દર્શન સત્ય દર્શન છે. એ સમ્યક જ્ઞાન એ આત્મા જ્ઞાને પરિપૂર્ણ સ્વભાવમાં છે. એનું સમ્યક નામ સાચું જ્ઞાન પૂર્ણના જ્ઞાનના વલણવાળું અંતરના ઝુકાવવાળું સ્વસંવેદન જ્ઞાનની વર્તમાન દશાને ત્રિકાળ જ્ઞાનમાં એકાગ્ર કરીને જે વેદન જ્ઞાનનો અંશ પ્રગટ થાય તેને સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન સત્ય જ્ઞાન કહેવામાં આવે. સમ્યક ચારિત્ર એ સમ્યક શ્રેણીને લાગુ પડે છે. સમ્યક ચારિત્ર સત્ય ચારિત્ર સાચું ચારિત્ર નિશ્ચય ચારિત્ર યથાર્થ ચારિત્ર એટલે એક સેકન્ડના સંભાગમાં જે આત્મા શુદ્ધ પરિપૂર્ણ સત્વરૂપે પ્રતીતને જ્ઞાનમાં લીધો હતો તેને સ્વભાવ સન્મુખ થઈને સાચી રમણતા સ્વરૂપમાં લીનતા સ્વરૂપમાં ચરમું શાંતિ પડી છે અંતરમાં પૂરણ એ શાંતિમાં એકાગ્રતાની રમણતા થવી આ એને સમ્યક સાચું ચારિત્ર કહેવામાં આવે છે. બધી વ્યાખ્યા જુદી છે વિધાર આ દુનિયા માને છે કે આ લોકો ક્રિયાકાંડ ને ધૂળકાંડ ને આ કાંડ ને એ બધું આમાં નીચે હાથામાં આવતું નથી. એ તો વિકલ્પ ઉઠે આ જાતનો તેની અનુકૂળતા વાળો રાગની મંદતા વાળો તીવ્રતાના રાગના અભાવ વાળો તે ભૂમિકાને યોગ્ય વાળો સાચા દેવગુરુ શાસ્ત્ર સર્વજ્ઞ પરમાત્મા કોણ છે ગુરુ નિગ્રંથ મુનિ દિગંબર સંત કેવા હોય છે એનું ચારિત્ર અંતરમાં કેવું હોય છે અને શાસ્ત્ર સ્વપણે વસ્તુ છે પરપણે નથી સંયકપણે શ્રદ્ધાય છે આત્મા વ્યવહાર ને રાગપણે યથાર્થ સરખવામાં આવતો નથી એવી જે અનેક શાસ્ત્રની પદ્ધતિ કથનો તેને સાચા શાસ્ત્રો કહે એવા દેવગુરુને શાસ્ત્રની એણે કહેલા નવ પદાર્થની શ્રદ્ધા જ્ઞાન ને વ્યવહારુ પંચ મહાવ્રત એટલે અહિંસા સત દત બ્રહ્મચર અપરિગ્રહ એ પણ વિકલ્પનું ઉત્થાન છે રાગ છે પુંજબંધ નું કારણ છે. એને એ ભૂમિકાને યોગ રાગની મંદતા દેખીને એને નિશ્ચય સાચા મોક્ષ માર્ગ જે પહેલો કહ્યો એનું એને નિમિત્ત સાધન તરીકે કહીને વ્યવહાર સાધન વ્યવહારને કહ્યું છે. સમજાય છે કઈ ત્યાં એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે સાચો સત્ય. હવે એમાં છ દ્રવ્યરૂપ છ દ્રવ્ય કાલ બપોરે કયા સાથે છ વસ્તુ જગતની અંદર છે યુક્તિથી આયમથી જ્ઞાનથી એ વાતચીત થઈ શકે એવા છ પદાર્થો અને નવ પદાર્થ છ દ્રવ્યો અને નવ પદાર્થ કયા એ આ ધર્માત્ છ દ્રવ્ય ક્યાં 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 શું કહ્યું અનંત આત્માઓ અનંત પરમાણુઓ અસંખ્ય તાલાણુ અરૂપી એક ધર્માસ્તી ધર્માસ્તી આકાશ ત્રણ અરૂપી એ છ જાતના દ્રવ્યો અનાદિ જગતના સ્વભાવ રૂપે છે. જગતના સ્વભાવ રૂપે આ વસ્તુ એ છ દ્રવ્ય અને એના ભેદ નો જીવ છ જડ છે, અજીવ છે, દયા દાન વ્રત ભક્તિ તપજપની વિકલ્પ વૃત્તિ ઉઠે તે પુણ્ય છે, હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના થી પાપ છે, એ પુણ્ય પાપ બે મલિન પરિણામ છે, એક રૂપે ગણતા તેને આ શ્રમ આ મર્યાદા એ શ્રમ જે પરિણામ થી નવા આવરણો આવે એવો આશ્રમ એ બંધ એ સ્વભાવ અટક્યો છે વિકાર માં એને બંધ કહે છે, અને સમર સ્વભાવ શુદ્ધતા ની એકાગ્રતા થઈને શુદ્ધિ ના અંશ ની ઉત્પત્તિ થતા અશુદ્ધતા નું રોકાઈ જવું એને સંબર કહે છે, નિર્ધરા અશુદ્ધતા છૂટીને શુદ્ધતા ની વૃદ્ધિ શક્તિ ના અવલંબને થવી તે ભાવને નિર્ધરા કહે છે, અને મોક્ષ આત્મા ની શક્તિ માં પૂર્ણ શુદ્ધતા છે, એની વ્યક્તતા માં પ્રગટતા માં પૂર્ણ શુદ્ધતા થાય તેને મોક્ષ કહે છે. એવા નવ ના ભેદો છે ને, નવ પદાર્થ જેમના ભેદો છે કોના કે એવા ધર્માદિ ના છદ્રના ધર્માસ્તી ધર્માસ્તી આકાશ કાળ જીવને એના ધર્માદિ ના ભેદો છે નવ, એ તત્વા શ્રદ્ધાનો ભાવ રાગવાળો ભાવ છે. જો તત્વા શ્રદ્ધા તો પાછા એવી બરાબર લખી તત્વા શ્રદ્ધાનું સમય દર્શન અહીં કે છે, નિશ્ચય સ્વભાવ સત્યને જે અંશે સ્પર્શો છે એક સેકન્ડના અસંખ ભાગમાં એટલે એક સમયમાં એટલે કાળના નાનામાં નાના ભાગમાં પૂરણ શુદ્ધ સત આનંદ કંદ પીડ્યો છે વસ્તુ તરીકે સ્વભાવ એને અંતરમાં સ્પર્શો છે વેતો હોય જાણતો હોય રમતો હોય એવી શુદ્ધિની પ્રગટતા જેને અંશે પણ થઈ હોય એની ભૂમિકામાં આવા ધર્માદિના પીટાભેદરૂપ નવ તત્વો એની શ્રદ્ધા એને શુભ રાગ ને શુભ વિકલ્પ કહેવામાં આવે છે, એને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે છે. વ્યવહાર શ્રદ્ધા ખરેખર તો બંધનું કારણ છે, અહીંયા બંધના જ કારણને વ્યવહાર સાધન તરીકે ઉપચાર કરીને મોક્ષનો માર્ગ વ્યવહારે છે એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ? અરે વાત થઈ, દુનિયામાં હલે નહી નિશાળે મળે નહીં, નજરાય નિશાળો મળ્યા બંધક દુકાને વેપારમાં ન હોય. પ્રભુ આત્મા આમ પરમાણુ આ દેહના રજકણોની માટીમાં પાર રૂપ અંદર જુદો છે, સત્વ જેની શાંતિ છે, સ્વભાવ જેનો આનંદ છે, શુદ્ધતા જેની મૂળ શક્તિ છે એની પ્રતીતને જ્ઞાનને વેદનને સ્પર્શતો આત્મા સ્પર્શતો આત્મા વેદતો આત્મા અનુભવતો આત્મા એની પૂરણ ચારિત્રની રમણતા પૂરણ ન થઈ હોય ત્યાં સુધી આવા નવ તત્વના શ્રદ્ધાનો રાગ વ્યવહાર તરીકે સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? ધર્માસ્તી કાયાદિની તત્વાર પ્રતીતિ રૂપા વાસ્તવિક તત્વ જે છે તેની શ્રદ્ધા રૂપા જેનો સ્વભાવ છે એનો વ્યવહાર સંગઠનો જેનો સ્વભાવ છે એવો શ્રદ્ધાન નામનો ભાવ વિશેષ શ્રદ્ધાન નામની પર્યાય હાલત વિશેષ શ્રદ્ધાન નામની દશા વિશેષ તેને વ્યવહાર સંગઠનો કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? હા, વ્યવહાર સંકિત કહ્યું બોલ્યું તો માથે મથાળું બાંધ્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મૂળ માર્ગે તો વ્યાજબી યથાર્થ મોક્ષ માર્ગ છે. હવે એની કથનની પદ્ધતિ બે પ્રકારની છે, એમાંથી પેલો વ્યવહાર મોક્ષ માર્ગની કથન પદ્ધતિ કેવી છે અને એનું સ્વરૂપ શું છે એ અહીં વર્ણવામાં આવે છે. સમજાય છે કાંઈ? અરે અટપટી વાત થાય, જગતના આ તત્વો અને એમાં આ ચૈતન્ય જ્ઞાયત જ્ઞાતા દ્રષ્ટા જાણનાર દેખનાર સ્વભાવનો પિંડ પ્રભુ એનું ભાન જ્ઞાન વિપરીત માનતા છ દ્રવ થી વિપરીત નવ થી વિપરીત એની તો અહીંયા વાત નથી. અને સ્વભાવના ભાન વિના એકલા અનાથ વ્યવહાર શ્રદ્ધા નવ તત્વની સાચી એની અહીં વ્યાખ્યા નથી. શું કીધું કે જેને આત્મા શું વસ્તુ છે એની ખબર નથી અને નવ છ પદાર્થો અને નવ પદાર્થ શું છે એની ખબર નથી, એને વિપરીત માને છે એની કઈ વાત છે નહીં. હવે આત્મા એ ચેતનના સંભાગમાં ચૈતન જ્યોત જ્ઞાયકની મૂર્તિ છે એમ અંતર સ્પર્શ્યા વિના એકલા નવ તત્વની શ્રદ્ધાનો રાગ એની કઈ વાત નથી. અહીં તો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપની પૂર્ણતાનો પિંડ છે એમ અભિમુખ અંતર જેમ બહિર્મુખ દ્રષ્ટિ છે સ્વભાવ છે એનો પૂરણ, પણ વર્તમાન દશામાં એની બહિર્મુખ અનાદિની દ્રષ્ટિ છે આ શરીરને વાણીને મનને આને તે ને તે, કેમ કે ઇન્દ્રિયથી જોતો બહિર્મુખ જોવે એની એકલી પ્રતીતિ બહિર્મુખ પદાર્થની એને તો અહીંયા વ્યવહાર પણ ગણવામાં આવ્યો નથી. સમજાય છે કાંઈ? અંતર્મુખ સ્વભાવની શ્રદ્ધા ને જ્ઞાન ને ચારિત્ર નામ રમણતાના સ્પર્શિત ભાવની ભૂમિકામાં નવ તત્વનો વ્યવહાર ભેદરૂપ, બોલી ત્રણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સ્વભાવમાં અભેદરૂપ છે, અભેદરૂપ છે, એકરૂપ છે. તારા નવ તત્વની શ્રદ્ધા અનેક રૂપ ભેદરૂપ છે એને વ્યવહાર સંકેત નિશ્ચય સન્નક દ્રષ્ટિ સ્વભાવને સ્પર્શિત કરી લો એવા જીવને આવા નવ તત્વની શ્રદ્ધા હોય એના રાગના ભાગને વ્યવહાર સંકેત કહેવામાં પેલા નિશ્ચયનો એને આરોપ અપાય છે. સમજાય છે કાંઈ? ચોખાની ગુણ ચાર મણને અઢી શેરની તોળાય, એ ચોખામાં ગુણ પણ અઢી શેરની ભેગી તોળાય છે, છતાં રાંધવામાં અઢી શેર તૂટે તો કોથળો બફાય નહીં, ચોખા બાફવામાં કામ આવે. સમજાય છે કાંઈ? બફાય સમજતા હે? ક્યાં કહેતે હૈ? પકાના ચોખાની ગુણ આવે છે ને ચાર માણા રીતે, એ તો કોથા સુદ્ધા હોય, હા લઈ જાય, એનો ભાવ એ રીતે બાંધ્યો હોય, ભાવ એ રીતે બાંધ્યો. ચાર માણા રીસેર થઈ રહ્યા છે, ચાર માણ થઈ રહ્યા હોય રીસે લાવો કોથળો સાહેબ પકવી, એમ કોથળો પકતાય છે, કોથળો તો એક નિમિત્ત તરીકે હું ચોખામાં તોળાઈ ગયો ભેગો, પણ એ ખરેખર ચોખા નથી. એમ આત્મા પરમાનંદ ને શુદ્ધ નો સ્વભાવની મૂર્તિ છે એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ તો ચોખાનો તોલ છે, ચોખાનો તોલ છે, સ્વચ્છતાનો તોલ છે, નિર્મળતાનો તોલ, નિર્મળ સ્વભાવની પ્રતિ જ્ઞાન ને રમણતા છે. પણ હવે નવ તત્વની શ્રદ્ધાનો રાગ ભેગો વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે એ કોથળા તરીકે ભેગું કીધું છે, એ હાથો મોક્ષ માર્ગ છે નહીં. સમજાય છે કાંઈ? એક વાત, એક વાત થઈ ના કે નિશ્ચય સંયત ચૈતન સ્વરૂપ આનંદ, આનંદ રસ અતિન્દ્રિય આનંદ રસ, આ ઇન્દ્રિયોના ઝુકાવ તરફનો વિષયોના ભોગનો રાગ એ તો આકુળતા દુઃખરૂપ રાગ છે, પણ એ રાગની પાછળ અંતર અણાકુળ આનંદ કંદ રસ પડ્યો છે એની પ્રતીતને એનું જ્ઞાનને રમણતા તે યથાર્થ માર્ગને મુક્તિનો ઉપાય છે. એની જોડે જોડે રાગ ભાગ હજી કચાશ રહી જાય છે, પૂરણ રમણતા નથી. માટે અહીં ચારિત્રને મોક્ષ માર્ગ વર્ણવીને અપૂર્ણ ચારિત્રનો ભાગ એને વ્યવહાર મોક્ષ માર્ગ વર્ણન કરવો છે. સમજાય છે કાંઈ? એ સમજાય છે, અહીં મારે સાબલી મધ્યમાં સમજાય છે મને. હા પેલા જૂનામાં એમ બોલાતો ને એકબીજા બોલે તાર વચ્ચે કઈ વ્યામ હોય ને વ્યામો વાય કે ન વ્યામો, સાબલી મતી એમ કેતા સાહેબ ને ભલી મતી થાય છે એમ અમારી ઉમર અમારા ઘડી નો હતા વ્રત મસાલ બહુ વ્રત ઘણા વ્રત એમ કેતા સાબલી મતી મામા હું કો તમે કહો કે એનો અર્થ તો ભાઈ સાહેબ ને ભલી મતી થાય છે એવું કહેવામાં આવતું વચન નો વ્યામો છે એ સમજાય છે વચન નો વ્યામો છે અનંત કાળ થી એક સેકન્ડ માત્ર પણ વાસ્તવિક સ્પર્શ ચૈતન નો એક સમય નો પૂરણ 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 પ્રભુ એની ધીરજ થી એની અંતર માં જઈને એકાગ્રતા ની સમ્યક સ્પર્શ ના દર્શન ની થઈ એ નિશ્ચય સમ્યક દર્શન નિશ્ચય સાચી પ્રતિ પણ એની ભૂમિકામાં ચારિત્ર ની કમી ને લઈને નવ તત્વ ના રાગ ની વ્યવહાર શ્રદ્ધારૂપ રાગ જે આવે એને વ્યવહાર સંકિત કહેવામાં કૂથો પણ ચોખામાં તોડાઈ જાય પણ ખરેખર એ સંકિત છે નહીં સમજાય છે કઈ બીજી વાત જ્ઞાન ની તત્વાર શ્રદ્ધા ના સદભાવમાં એ વ્યવહારુ નવ તત્વ ની શ્રદ્ધા રાખીને વ્યવહાર માં વર્તમાન માં રાગ ના અંશ માં નવ તત્વ ના શ્રદ્ધા નો ભાવ રાખીને એની હયાતી માં અંગપૂર્વગત પદાર્થ અંગપૂર્વગત સર્વજ્ઞ ભગવાન પૂરણ પરમાત્મા જેને દશા ત્રિકાળ જ્ઞાન થઈ ગયું અને વિતરાગ વિજ્ઞાન જેની દશા પૂર્ણ થઈ એના મુખમાંથી શાસ્ત્રો નીકળ્યા એ શાસ્ત્ર ને અંગ ને પૂર્વગત કહેવામાં અંગ છે બાર પ્રકારના ને બહારના અંગમાં પૂર્વ નામ ઘણું અખૂટ જ્ઞાન જેમાં છે એવા જ્ઞાનની શૈલીના પદ્ધતિના શાસ્ત્ર ને પૂર્વ કહેવામાં આવે છે એ અંગ પૂર્વગત એમાં કહેલા પદાર્થો નો અવબોધ જાણવો એ વ્યવહાર જ્ઞાન છે નિશ્ચય તો જ્ઞાયક ચૈતન આમ ચૈતન ની ગાંગડી છે ચૈતન મૂર્તિ છે મીઠાની ગાંગડી એકલી ખારથી ભરેલી છે એમ ભગવાન આત્મા એકલો જ્ઞાન ના સ્વરસથી ભરેલો છે એવા જ્ઞાન નું જ્ઞાન પુન ને પાપ ના રાગ ના વિકલ્પ નો આશ્રય છોડીને એકલા સન્યક સ્વભાવ નું જ્ઞાન તે સાચું જ્ઞાન પણ એ જ્ઞાન ની ભૂમિકા માં ચારિત્ર ની પૂર્ણતા ન હોય ત્યારે આવા નવ તત્વ સંબંધી નું જ્ઞાન એને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે સમજાય છે કઈ અજ્ઞાની બિલકુલ પૂર્વગત ને અંગત ને દેવગુરુ શાસ્ત્ર હાચા માનતો નથી એની ત્યાં વાતે નથી તેમ કોઈ દેવગુરુ શાસ્ત્ર ને નવ તત્વ ને વ્યવહારે હાચા માને પણ નિશ્ચય સ્વભાવ નું ભાન નથી જેને એની પણ અહીંયા વાત નથી અહીં તો માલ તોડાય ભેગો કોથળો તોડાય એકલા કોથળા બાદદાન તોડાય એની અહીં વાત બાદદાન નો હોય છે ને વીટલા વીટલા મોટા હોય છે એકલા ચોખા બોખા કઈ ન મળે એ નહી આ તો ચોખા વાળો કોથળો કોથળા સમજતા હે હું બારદાન હોય ને બારદાન થેલા હું એની વાત એકલા થેલા નહીં અને કઈ થેલા નથી નમથી કોથળીઓ ફાટલી ફૂટલી હોય એની વાત નહી પણ અહીં તો ચોખા ભેગા કોથો તોડાય બારદાન એમ એને અહીંયા વ્યવહારની ગણતરી કહેવામાં આવે એમ એક સેકન્ડ ના અખંડભાગમાં સર્વજ્ઞ પરમાત્મા એ જેવો આત્મા સર્વજ્ઞ થયા જ્યાંથી અંદરમાં સર્વજ્ઞ પદ સ્વભાવમાં પડ્યું છે એના અવલંબે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ તેની દશામાં સર્વજ્ઞ થયા છે એવી સર્વજ્ઞ શક્તિની પ્રતિ પૂર્વ જ્ઞાન એ તો નિશ્ચય એ તો હાથું પણ એની ભૂમિકામાં ચારિત્રની રમણતાની અપૂર્ણતાને લઈને જ્યાં સુધી શાસ્ત્રે કહેલા નવ તત્વના બોધ તરફનો ઝુકાવ રહે છે એવા રાગ મિશ્રિત શાસ્ત્રના જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે સમજાય છે કઈ બે જાણું થી જ્ઞાન જ્ઞાન એટલે વ્યવહાર, વ્યવહાર એટલે ઉપચાર, ઉપચાર એટલે નિમિત્ત. ત્રીજું આચાર આદિ સૂત્રો વડે કહેવામાં આવેલા ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં જેને પૂર્ણ જ્ઞાનતા દ્રષ્ટાપણું પ્રગટ થઈ ગયું, પરમાત્મ દશા જેને પૂર્ણ થઈ ગઈ, એવા ભગવાનના મુખમાં ઈચ્છા વિના, વિકલ્પ વિના, રાગ વિના, વાણીને કારણે પૂર્વના વિકલ્પ જે હતા રાગ એથી બંધ થયેલો પ્રમાણુ એનો ધ્વનિ સર્વજ્ઞ થયા ને છૂટ્યો, એમાં જે કહેલા સાધુના આચાર એનું જેમાં વર્ણન છે એવા આચાર આદિ, આચાર સુગ્રાંગ ઉપાસક શાસ્ત્ર એવા શાસ્ત્રોના ભિન્ન ભિન્ન નામ છે. શાસ્ત્રોના વર્ણન જે જાતનું હોય એ જાતનું તે શાસ્ત્રનું નામ હોય છે. એવા આચાર આદિ સૂત્રો વડે કહેવામાં આવેલા અનેકવિધ મુનિ આચારોના સમજ સમુદાય રૂપ તપમાં ચેષ્ટાથી ચારિત્ર શું કહે છે, આત્મા શુદ્ધ ચારિત્રને પ્રગટ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એવું અંતરમાં સત્વ પડ્યું છે એવા ભાન વિના અને એકલા દેવગુરુ શાસ્ત્રના વિપરીત માન્યતા વાળો જે કઈ પંચ બાયની કોઈ દયાદાનની ક્રિયા કરે એને તો અહીંયા વ્યવહાર ચારિત્ર પણ કહેવામાં આવ્યું નથી. સમજાય છે કઈ? હવે નિશ્ચયના ભાન વિના એકલા વ્યવહાર પંચમાં વર્ત પાવે અહિંસા સચ દચ બ્રહ્મચર્ય અપરિગ્રહ નગ્ન થઈને જંગલમાં રહે, પણ આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ આનંદનો અંતર તરફનો સ્પર્શ વેદન નથી, અંતર તરફનો વાસ્તવિક સ્વભાવના ઝુકાવથી પ્રગટેલું સ્થિરતારૂપ ચારિત્ર નથી એને એવા પંચમાવર્તના ભાવને વ્યવહાર ચારિત્ર પણ કહેવામાં આવતું નથી. સમજાય છે કઈ? પણ જેને આત્મા સ્વરૂપે શું છે એવું ભાન છે, ભાનમાં જ્ઞેય વર્તે છે આત્મા પૂર્ણ એવો, એમાં રમણતાની શાંતિ ને આનંદ પણ વર્તે છે અતિન્દ્રિય, અતિન્દ્રિય આનંદ પૂરો થાય તો પરમાત્મ દિશા થઈ જાય, એની મુક્તિ થઈ જાય, પછી એને અવતાર બવતાર ન હોય, પણ પૂરણ દશા નથી થઈ ત્યાં સુધી એને આત્માના સ્પર્શની શ્રદ્ધા જ્ઞાનને રમણતા ચરમું રમવું હોવા છતાં પૂર્ણતાની રમણતાના ભાવના કાળમાં શાસ્ત્રે વિહિત કહેલા વ્યવહાર કોઈ જીવને ન મારવો, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, સ્વપરી સ્ત્રી વિષય ન લેવો, નવ નવ પ્રકારે મન વચનને કાયાએ કરવું કરાવું ને અનુમોદવું સમર્થમ એથી છૂટી ગયો હોય અને અંતરના સ્વભાવની રમણતાની ભૂમિકામાં એવો પંચમહાવર્તનો શુભ રાગ આવે એને જો કહેવામાં આવેલ અનેકવિધ મુનિ આચાર, એ મુનિ દિગંબર હોય છે, સંત હોય છે, જંગલમાં વસતા હોય છે, એ વિના મુનિપણો કોઈ દી હોઈ શકે નહીં. અંતરના આત્માના ભૂમિકાના આત્માના અવલંબનમાંથી ઉભી થયેલી દશા એમાં રમતા ચારિત્રવંત સંતને વ્યવહારે આચારોનું સમજ સમુદાય વિધિ કહી છે ને, બાર પ્રકારના તપને ચારિત્રને માવ્રતને સમિતિને ગુપ્તિને વ્યવહાર ઘણો હોય છે, એવા તપમાં તપકો ચારિત્ર કહો, જોવાય તપકો ચારિત્ર કહો, તપમાં ચેષ્ટા એ પંચ માવ્રત આદિ સમિતિ ગુપ્તિ જોઈને ચાલવું મન અશુભથી ગુપવું એવા ચારિત્ર ભાવમાં ચેષ્ટા અથવા એવી તપસા મુનિપણાની દશામાં વ્યવહાર પ્રવર્તન, વ્યવહાર પ્રવર્તન એટલે રાગાંશ નું ઉત્પન્ન થવું, દેહની ક્રિયા નહીં, જડ નહીં, આ તો માટી છે, માટીની ક્રિયા માટીમાં ભળે છે, આત્માની સાથે એને સંબંધ છે નહીં. અંદરનો શુભ રાગાંશ જે પ્રગટ થાય તેને વ્યવહાર ચારિત્ર કહે છે. સંયત ચારિત્ર વંશને પંચ મહાવર્તને આદિના જે આચાર શાસ્ત્રમાં કહેલા મુનિનો સમજ સમુદાય આચાર એવો રાધા ઉઠે એને વ્યવહાર ચારિત્ર કહે છે. સમજાણું કઈ? વ્યવહાર શ્રદ્ધા, બીજું વ્યવહાર જ્ઞાન, ને ત્રીજું વ્યવહાર વ્યવહાર એટલે લૌકિક ની વ્યવહાર ની વાત નથી, એના ચાલઢોળ ની વાત છે કે આત્મા પોતાના સ્વભાવ ની ભૂમિકા જોઈ લીધી અને એમાં રમણતા કઈ કરતો હોય, મંદતા ની હોય એની વાત કરે. એને કુદરતી શાસ્ત્ર ની માનતા નો રાજ હોય, કુદરતી કહેના શાસ્ત્ર ના જ્ઞાન નું વ્યવહાર જ્ઞાન પણ હોય માનતો અને પંચ મહાવત ના પરિણામ એકલા વર્ત ને ઇન્સાદી ના ભાવ એને કહેવામાં આવતો.
નાનકા દસરા મરીનો દાસ
વ્યવહાર કરતા વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર સોપર હિતુ પર્યાય ની આશ્રય છે. રાગ છે, એની અનેક પ્રકારના લક્ષ વાળી શ્રદ્ધા, એક સ્વભાવ ની શ્રદ્ધા ની ભૂમિકામાં એટલો રાગ, બાકી માં અનેક પ્રકારની નવ ની શ્રદ્ધા માં રાગ સફળ હેતુ. રાગ ની ઉપાદાન પોતાની છે, પોતાને કારણે રાગ થયો છે. અને પર એમાં પૂર્વ ના પ્રાર્થ કેમ કે વિકારી ભાવ છે. સ્વપર ઉપાદાન અને ઉપાદાન એટલે પોતાની જાત નો અપરાધ રાગ છે. પંચ મહાવત નો રાગ છે, આસો છે, મલિન ભાવ છે. સાધુ જીવન બાપુ નો દુઃખ આત્મા જે ચીજ છે, સર્વ ભગવાને જોયેલી જાણેલી કહેલી છે, આત્મા શ્રદ્ધા જ્ઞાન રમણતા રહેતા જ્ઞાન એને બાયના આગ્રહ વિના એ ભૂમિકાને યોગ્ય ઉઠે. આત્મા એ રાધના કરે છે, શ્રદ્ધા મલિન ભાવ,
મોટો મોટો
મલિન ભાવ, મલિન ભાવ એમાંથી ઉત્થાન થવો, ઉત્થાન કરવો એ રાગ છે. સમજાય છે કઈ? એ રાગ ની દશા ને એ પર્યાય ને પર્યાય કહો કે રાગ અવસ્થા, એ રાગ ની અવસ્થા ને સોપર હેતુ એટલે પોતાની નબળાઈ થી થયેલો રાગ અને તેના પૂર્વ ના પ્રારબ્ધ કર્મ નું નિમિત્ત. નિમિત્ત ને પર હેતુ, પર નિમિત્ત કહ્યું અને પોતાનો અપરાધ એને સ્વહેતુ કહ્યો. સ્વહિત એના નિમિત્ત માં થયેલો રાગ એ વિકારી ભાવ છે. ગુડ વાત છે, બહુ ગુડ છે. આપણે તાર્કિક વિષય છે એકદમ. અનંત કાળ થી ધ્યાન ભગવાન ધ્યા નહીં, ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. પવિત્રતા ની પ્રગટતા ક્યાંથી હોય? માયાચાર દેવ કે વ્યવહાર માં સાચા દેવગુરુ શાસ્ત્રો એની ભક્તિ વિનય વિવેક બધો સાચા દેવ ને ખોટા દેવ બધા હરખા, બધા દેવ બધા શાસ્ત્ર બધા ગુરુ હરખા. એમ નો ગોળ ને ખો હરખા, એમ નો ગોળ ને ગોળ ને ખોળ ને ગોળ જાણે, એમ સત્ય ને સત્ય ને અમત ને સત્ય જાણે. એવી શ્રદ્ધા જ્ઞાન ની રમણતા ની ચારિત્રની ભૂમિકામાં ત્રણ બોલ કયા પર વિકાર કારણ કે પૂછેલો એકલો રાગ ન થાય નહીં આજમાં પોતાની ભૂલે રાગ થાય નહીં તો રાવમાં એકાદ થાય ને રાગ હોય ની એટલી ચારિત્રમાં રમણ સાંઈ ચારિત્રની કથા સમજાય છે કાય હેતુ હેતુ રાગ પુણ્યનો રાગ રૂપ રાગ એનો રૂપ વેપાર રમણતા એ મુક્તિ નું કારણ એ બંધ નું કારણ એને મોક્ષ નું કારણ કે છે નિમિત્ત ની તે સ્થાન માં એવી અનુકૂળતા હોય છે એટલું લખીને ત્યાં એને વ્યવહાર મોક્ષ માં આવે બહુ માગે પણ છે એને અંતર માં બ્રહ્મચર્ય ભજ્યું હોય એ સ્ત્રીના જીવવાનો રાગ એને આવે અને એની સ્ત્રીમાં ચેષ્ટા એવી હોય એમ જેને આત્મા જેવો સ્વભાવ છે તેવી શ્રદ્ધા જ્ઞાન પણ ચારિત્ર હોય એની ભૂમિકામાં એને લખો એને લાયક એને યોગ એનો વિરોધ ન કરે એવો વિરોધ ન કરે એને પરમાર્થે વિરોધ છે પણ વ્યવહારે વિરોધ ન કરે એવો જે નવતત્વની સંસ્થાનો રાગ નવતત્વના બોધ નું જ્ઞાન અને પંચમાવત આદિ વ્યવહાર ક્રિયાના સમુદાય બન્યું છે એની ક્રિયામાં એનો વિકલ્પ રાજાઓ છે એ સ્વતંત્ર વિકૃત દશા છે કર્યા એટલે હાલત કર્યા એટલે હાલત છે હાલત નામ દશા દશા નામ અવસ્થા અવસ્થા છે વિકારી પરિણામ હેતુ દશા છે
હે રાવે
હેતુ
પર્યાયું
કે અત્યારે એ તો પછી એને એટલું તો સમજવું છે ને એની
મારે
બધા થઈ ગયા છે એને ખરી ભૂમિકામાં આવીને એ અંદર સંગ્રામ ચૈતન હારે કોઈ બી માંડ્યા નથી વિકારને લૂંટનારી જે શુદ્ધ નહી લૂંટનારી વિકારનો નાશ કરનારી એવું જ્ઞાનનો જે અહું જે સ્વભાવ કર્મ કરીને કોઈ બી રમચું એને માંડી મળે મળ એની એકાગ્રતા નો મન નો મર્દ અંદર થઈને એ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એવો એને યથાર્થ શાંતિ ના પંથ ને રાંતર માંથી મળે એવા નથી અહીં તો કે છે જેને શાંતિ ના પંથ મળ્યા છે પણ શાંતિ નો પંથ પૂરો થયો નથી એટલે મુક્તિ થઈ એના ભૂમિકામાં બદલ્યા એવા પ્રસંગો હોય છે એને અનુકૂળ એને પ્રતિકૂળ નહીં એને પ્રતિકૂળ નહીં એટલે એને દેવગુરુ શાસ્ત્ર ની વિપરીત શ્રદ્ધા વિપરીત આદિ વિપરીત ભાવ એવો હતો એટલે એના તીવ્ર વિપરીત ના ભાવ ના કારણે મંદ રાગ નવતત્વના ભેદ રૂપ ને જ્ઞાન ને પંચમાર્થ ના રાગ ને પર હેતુ દશા વિકારી હોવા છતાં એને બિન શાસન ભાવ વ્યવહાર નહીં ના આશરે વ્યવહાર નહીં ની અપેક્ષા અનુક્રમ આવતો મોક્ષ મારક વ્યવહાર મોક્ષ મારક કહેવામાં અગેન ઓર કે
ઓ રૂચિ હિરો ગોસાઈન
આવો છું આ આવો આ એટલે ધર્મી જીવને સ્વભાવના અવલંબનના કાળમાં પણ પૂરણ અવલંબન નથી માટે સાચા દેવગુરુની ભક્તિ સમાન મનન પંચ મહાવ્રતાદિનો રાગ એ સ્વપર હેતુ વાળો આશ્રય મળીને કર્યા એને આશરે રાગને આશરે વિકારને આશરે બિન સાધન ભાવ શું કહ્યું તીન સાધ્ય એ વિકાર ભાવ અને મોક્ષ નિર્મળ દશા એ તીન નિર્મળ દશા છે મોક્ષ નિર્મળ દશા આત્માની પૂર્ણ દશા એ જુદું અને એનાથી આ રાગનો ભાગ નિર્મળથી જુદી જાત છે એથી તે રાગની જાતની મલિનતાને પૂર્ણ મોક્ષના સાધન તરીકે વ્યવહારે એને આરોપ કરીને મોક્ષ મારા બિન સાત સાધન તરીકે કહેવામાં આવ્યો બિન સાત સાધન પૂરણ નિર્મળ દશા તે સાધ્ય થઈ છે અને અંતરાત્માના સ્વભાવ સન્મુખે શુદ્ધ નિર્વિકારી શ્રદ્ધારાગને શ્રદ્ધા જ્ઞાનને રમણતા એ અભિન્ન સાધન છે અભિન્નના પૂર્ણ નિર્મળતાનું અંતરને અંતર નિર્મળ દશા એક જાતના સાધનને અભિન્ન સાત સાધન કહેવામાં આવે પણ એ જાતથી વિરુદ્ધ રાગના ભાગને મોક્ષ છે નિર્મળ દશા અને આ સફળ હેતુ રાગ છે એને આશરે જે મોક્ષ માર્ગ કહેવાય રાગ નીત અને નિર્મળ સાધ મોક્ષની આત્માની દશા તો નિર્મળ છે નિર્મળની દશાથી જુદાય જાતનો રાગ એને સાધન કહેવું કે વ્યવહારથી કહીને
એટલે એના તીવ્ર વિપરીતના અભાવના કારણે મંદ રાગ નવ તત્વના ભેદ રૂપને જ્ઞાન અને પંચમાવતના રાગને સ્વપર હેતુ દશા વિકારી હોવા છતાં એને બિન સાધન ભાવવાળા વ્યવહાર નહીં ના આશરે વ્યવહાર નહીં અપેક્ષા અનુસરમાં આવતો મોક્ષ મારક વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો અજેન ઓર કરશો આવો આ એટલે ધર્મી જીવને સ્વભાવના અવલંબનના કાળમાં પણ પૂરણ અવલંબન નથી માટે સાચા દેવગુરુની ભક્તિ શ્રવણ મનન પંચ મહાવ્રતાદિનો રાગ એ સ્વપર હેતુ વાળો આશ્રવ મલિન પર્યાય છે એને આશરે રાગને આશરે વિકારને આશરે બિન સાધ સાધન ભાવ એટલે શું કહ્યું બિન સાધ્ય છે વિકાર ભાવ એ તો બિન સાધન છે અને મોક્ષ નિર્મળ દશા એ બિન નિર્મળ દશા છે મોક્ષ નિર્મળ દશા આત્માની પૂરણ દશા એ જુદું અને એનાથી આ રાગનો ભાગ નિર્મળથી જુદી જાત છે એથી તે રાગની જાતની મલિનતાને પૂર્ણ મોક્ષના સાધન તરીકે વ્યવહારે એને આરોપ કરીને મોક્ષ મારગ બિન સાધ સાધન તરીકે કહેવામાં આવ્યો બિન સાધ સાધન પૂર્ણ નિર્મળ દશા તે સાધ્ય ધ્યેય છે એ સાધ્ય અને અંતરાત્માના સ્વભાવ સન્મુખની શુભ નિર્વિકારી શ્રદ્ધા રાગને શ્રદ્ધા જ્ઞાનને રમણતા એ અભિન્ન સાધન છે અભિન્નના પૂર્ણ નિર્મળતાનું અંતરને અંતર નિર્મળ દશા એક જાતના સાધનને અભિન્ન સાધ સાધન કહેવામાં આવે છે પણ એ જાતથી વિરોધ રાગના ભાગને મોક્ષ છે નિર્મળ દશા અને આ સ્વપર હેતુ રાગ છે એને આશરે જે મોક્ષ માર્ગ કહેવો એ બિન સાધ્ય રાગ નિમિત્ત અને નિર્મળ સાધ મોક્ષની આત્માની દશા તો નિર્મળ છે એ નિર્મળની દશાથી જુદા જાતનો રાગ એને સાધન કહેવું એ વ્યવહારથી કહીને બિન સાધનનું આ સાધન છે એમ વ્યવહાર ગણીને વ્યવહાર લઈને આશ્રય વર્તમાન તેનું જ્ઞાન કરનાર એવી વ્યવહાર નહીં એને આશ્રયે સપરિત પર્યાયને આશ્રિત અને વ્યવહાર લઈને આશ્રય. વ્યવહાર લઈની અપેક્ષા એ વર્તમાન જ્ઞાન જાણવા લાયક એક રાગ આવે છે, એને અનુસરીને અનુસરવામાં આવતો મોક્ષ માર્ગ એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. રાગ નહીં, રાગ નો ભાગ જે ઉત્પન્ન થાય છે વ્યવહાર શ્રદ્ધા વ્યવહાર જ્ઞાન વ્યવહાર માવ્રત સહિંસા આદિ, એ રાગ છે તો વિકલ્પ મળીન. મોક્ષ તો નિર્મળ છે, મોક્ષ ની આત્માની પૂર્ણ દશા થાય ત્યાં એ નિર્મળ નું સાધન અભિન્ન, એ તો અંતર સન્મુખ થઈને નિર્મળ થાય તે સાધન છે. એ તો એ જ જાતનું સાધન છે પૂર્ણ નિર્મળતાનું, અપૂર્ણ નિર્મળ તે સાધન. પણ પૂર્ણ નિર્મળતાનું મલિન રાગ સાધન એ તો વ્યવહાર થી બિન સાધન ને આરોપ દઈને કથન કરવામાં આવ્યું છે. સમજાય છે? કઈ બહુ જૂનું, એક કલાકમાં કેટલી વાત આવે, કેટલી વાત એને યાદ રાખવી. અભ્યાસ ન મળે ને અભ્યાસ મળે, એ જાતના પંથે ચડ્યો ન મળે, પગથીએ ચડ્યો ન મળે. ઊંધા રવેડા રવેડું કે છે ને, ઊંધે રવેડે ચડી ગયો ઊંધે રસ્તે, એના માર્ગની રીત ને પંથ ને રાહ એના સ્વભાવની નિર્મળતા એ જ પૂર્ણ નિર્મળતાનું કારણ છે. નિર્મળતા પૂર્ણ ન હોય અને નિર્મળતાની ભૂમિકા જે પ્રગટ થઈ છે એનો એ વર્તમાન વિરોધ એનો ન હોય એટલે કે અનુકો હોય. નિશ્ચય તો વિરોધ છે, નિશ્ચય તો વિરોધ છે, વ્યવહારે અનુકૂળ છે. સમજાણું કઈ એમાં નિશ્ચય ને વ્યવહાર. આત્મા અહીં તો ભાઈ પુનરુક્તિ દોષ લાગતો નથી, આ તો વસ્તુ જેવી કોઈ છે. એક સમયમાં ચૈતન્યના ચોસલા તરફ ઢળેલો જીવ, પોતાના સ્વભાવ તરફ ઢળેલો જીવ, અંતરની શાંતિને એકાગ્રતા કરતો, એની ભૂમિકામાં જે આવો રાગ આવે એ ભૂમિકાને યોગ્ય એને નિશ્ચયથી તો વિરોધ છે, પણ વ્યવહારથી તેને વિરોધ કહેવામાં આવતો નથી. એટલે વ્યવહારથી તેને અનુકૂળ ગણીને નિમિત્ત કહેવામાં આ, એટલે બિન સાત સાધન નિર્મળ દશાનું આ સાધન એ તો હોઈ શકે નહીં. છતાં તેનો વ્યવહારે વિરોધ નથી, એટલી અપેક્ષા એ તેને બિન નિર્મળ મોક્ષ માર્ગ જે છે જુદી જાત, એનાથી જુદી જાત રાગ ને સાધન કહેવું વ્યવહારને અનુસરીને કહેવામાં આવ્યું છે. પરમાર્થને અનુસરીને કહે પ્રથમ છે નહી. સમજાય છે? કઈ હવે દ્રષ્ટાંત આપીને એ વાતને સિદ્ધ કરે છે, જે આ વાત વર્ણવી એને દાખલો આપે. અરે ભાઈ, જેને વાંધા ઉઠાડો એને તો વાંધા ઉઠ્યા જ કરે, પણ વસ્તુની સ્થિતિ સમજવી હોય તો એ સ્થિતિની મર્યાદા શું છે એમાંથી તારવી શકાય છે. તરી જાય જુદા જ પડી જાય તો બે મહારાજ, વ્યવહાર જુદો નિશ્ચય જુદો, બે રસ્તા જુદા છે. સમજાય છે? છતાં જયારે નિમિત્તથી ઉપચારથી કથન કરવામાં આવે, સમજાણો, ત્યારે એમ કહેવાય કે આ પણ એક સાધન છે. પાણી ઠંડુ હોય છે, એ ઠંડુ ખરેખર તો જયારે ઊનું થાય છે પોતાની લાયકાથી થાય છે, અગ્નિથી નહીં. કેમ કે પરમાણુમાં સ્પર્શ નામની શક્તિ છે, એ સ્પર્શનું ઠંડાપણે હોવું અને ઠંડાનો અભાવ થઈને ઉષ્ણપણે હોવું એ એના સ્પર્શ નામના ગુણની પરમાણુની પરિણમન બદલવાની તાકાતને લઈને બદલે છે. પણ અગ્નિને નિમિત્ત દેખીને એમ કહેવામાં આવે કે અગ્નિથી ઊનું થયું એ વ્યાજબી રીતે નથી. અગ્નિથી ઊનું થાય તો આકાશ સર્વવ્યાપક છે, તે અગ્નિ પડીને એથી ઊનું થવું જોઈએ. પણ તેનામાં ઉષ્ણ થવાની વર્તમાન યોગ્યતાને લાયકાત જે રજકણમાં રંગ ગંધ રસને સ્પર્શ નામની શક્તિઓ છે એ શક્તિઓ પલટ્યા વિના રહેતી નથી, પલટન થાય છે, એ સ્પર્શ નામની શક્તિનો ઠંડા ગુણની અવસ્થાનો અભાવ અને ઉષ્ણતાનો ઉત્પાદ એ સ્પર્શ નામના ગુણનું કાર્ય છે. પણ અગ્નિને અનુકૂળ નિમિત્ત ગણીને એનાથી ઉનુથી એમ કહેવામાં આવે, વ્યવહાર કરવામાં આવે છે, ખરેખર એમ છે નહી. આ તો આયુષ્ય હોનું એટલે એના પેલા પાર બંધાય છે. સમજાય છે કઈ ભાઈ? એ શૈલી ની જે રીત હોય ને, ટૂંકું બોલવું હોય ને, ટૂંકું કેવું હોય તો એમ જ કહેવાય. એ કાલે આવ્યું છું ને, મીન સિંહ ને બતાવવો હોય તો સિંહ જોયો ન હોય તો મીંડડા દ્વારા બતાવાય. મીન જો આમ આમ કરે, ઘુરકી કરે, આંખ્યા કરે, વાળ એને મોટા આમ ફુવારા થાય, ફુવારા હું અમુસા થાય છે, વાળ હોય ને મોટા આમ ચાટા છે ના. પણ કોઈ મીંડડા ને સિંહ માની લે, મીંડડા દ્વારા ઓળખાવતા ઓળખાવો છો તો સિંહ, પણ જેને જોયો નથી એને મીંડડા દ્વારા ઓળખાવાય છે. પણ કોઈ મીંડડા ને માની લેતો હોય તો મોટો મૂર્ખ. એમાં વ્યવહાર ના રાગ દ્વારા ઓળખાવું છે તો સચ શું છે, અને એનામાં નિર્મળતા ટીકા કેટલી છે કે જે નિર્મળતા જ મોક્ષ નું કારણ છે. અને એ નિર્મળતામાં આવી જાતના વિકલ્પો મંદ રાગ વાળા નવતત્વ ની શ્રદ્ધા જ્ઞાન પંચમહાર દ્વારા એ જ એને વ્યવહારે નિર્મળતા ને વ્યવહારે અનુકૂળ છે, વ્યવહાર અનુકૂળ છે. એનો અનુકૂળતા ગણીને એનાથી ઓલી નિર્મળતા કેટલી ત્યાં પ્રગતિ છે, એની જેટલી અશુદ્ધતા તળી એટલો રાગ ટેળ્યો, એટલા રાગ ની તીવ્રતા એને આવે નહીં. અને તીવ્રતા એટલી ન હોય કે સંયોગમાં પણ એને ફેર પડી જાય. જેને સાધુ પદ આવે અંતરમાં એને તીવ્ર મંદરાગ નો વિકલ્પ ઉઠે, એથી એને વસ્ત્રપાત્ર ના લેવાનું લક્ષ્ય થઈ જાય. એને વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ હોય શકે એટલું બતાવવા એના રાગ ની મંદતામાં વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ ન હોય. લેવાની વૃત્તિ તે નિર્મળતાની ભૂમિકા ને વિરોધ છે. પણ એને નગ્નપણું રહેવું, અચેલપણું રહેવું, એક વાર કરવો એવો રાગ ઉઠે એ નિશ્ચયની ભૂમિકા ને વ્યવહાર અનુકૂળ છે. વ્યવહાર અનુકૂળ નિશ્ચિત પ્રતિકૂળ છે. સમજાય છે કઈ? એક વાર અનુકૂળ પણ એક વાર બંધ છે, એ તો રાગ તો બંધ છે. એને મોક્ષ નો માર્ગ કેવો એનો જ અર્થ વિપરીત ને અવિપરીત કહેવા જેવો છે. સમજાય છે કઈ? આમાં કે છે કે આવો જે વ્યવહાર વિકલ્પ નો ભેદ વાળો રાગ વ્યવહાર એટલે ભેદ નીચે કે ભેદ સ્વભાવ ની એકતામાં શ્રદ્ધા જ્ઞાન અને રમણતા ની એકતારૂપ ભૂમિકા જેને અભેદ નિશ્ચય કહે છે. અને જેટલો ભેદ ઉઠે છે વિકલ્પ રાગ એને વ્યવહાર કહે છે. એ ખરેખર વ્યવહાર બિન નિર્મળ મોક્ષ ની દશાનું સાધન નથી. ખરેખર સાધન તો નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા. પણ એને વ્યવહાર અનુકૂળ નો રાગ નવ નો હોય બીજો ન હોય, નવ નું જ્ઞાન હોય બીજો નવન, પંચ મહાવ્રત ની ભૂમિકા પ્રમાણે એની રાગ ની મંદતા હોય. એમ કે અમે મુનિ છીએ અને વિષય ભોગ લઈએ અને વસ્ત્ર પાત્ર રાખીએ, અમારે કઈ વાંધો. મૂળ તારી દશા તારો સ્વભાવ ત્રિકાળી અવલંબેલી નિર્મળ દશાની હદમાં કેવી જાતનો રાગ હોય એની તને ખબર છે નહી? સમજાય છે કઈ? આ ગાથાઓ તો ભાઈ બહુ સરસ છે, અલૌકિક. ભાઈ ધીમે ધીમે ગ્રહણ કરીને વિચારવી જોઈએ એવી વાત છે. સમજાણું? હવે એની માટે દાખલો આપશે.